નમસ્કાર અને ગ્રંથસારના આ નવા સંવાદમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી કૃતિ પર વાત કરીશું જે ફક્ત વાર્તા નથી કહેતી, પણ વાર્તા કેવી રીતે કહેવાય એના પર જ આપણને વિચારતા કરી દે છે. હું વાત કરી રહી છું જ્હોન ફાઉલ્સની પ્રખ્યાત નવલકથા ધ ફ્રેન્ચ લેફ્ટનન્ટ્સ વુમનની.
ખરેખર જ્હોન ફાઉલ્સ એટલે કે 1926 થી 2005 એ યુદ્ધ પછીના બ્રિટિશ સાહિત્યના એકદમ અલગારી અવાજ હતા. એમની ખાસિયત જ એ હતી કે વાચકને વાર્તામાં ડૂબાડવાની સાથે સાથે વાર્તાની રચના પ્રક્રિયા વિશે પણ સજાગ રાખે. એમને પોસ્ટ મોડર્ન અને અસ્તિત્વવાદી વિચારધારા સાથે જોડવામાં આવે છે, ખાસ કરીને સાર્ત્રનો પ્રભાવ દેખાય છે.
હા, એમની બીજી કૃતિઓ જેવી કે ધ કલેક્ટર કે ધ મેગેઝ, એમાં પણ આ સ્વતંત્ર ઈચ્છાશક્તિ, વાસ્તવિકતાનું સ્વરૂપ શું, સંબંધોમાં સત્તાની રમતો, આ બધું જોવા મળે છે. એમની શૈલી બૌદ્ધિક છે પણ સાથે માનવીય સંઘર્ષોને પણ ઊંડાણથી સ્પર્શે છે.
અને ધ ફ્રેન્ચ લેફ્ટનન્ટ્સ વુમન જે 1969માં આવી એ તો આ બધાનું શિખર ગણાય. એને ઘણીવાર હિસ્ટોરિયોગ્રાફિકલ મેટાફિક્શન જેવો ભારેખમ શબ્દ વપરાય છે એના માટે.
ઓ, હિસ્ટોરિયોગ્રાફિકલ મેટાફિક્શન એટલે?
એટલે એમ કે આ નવલકથા ઇતિહાસ વિશે છે, ખાસ તો વિક્ટોરિયન યુગ, પણ સાથે સાથે ઇતિહાસ કઈ રીતે લખાય છે, કથાઓ કેવી રીતે બને છે એના પર પણ ટિપ્પણી કરે છે. ફાઉલ્સ જાણે આપણને આંખ મારીને કહે છે, જુઓ આ એક વાર્તા છે, પણ એને હું 20મી સદીનો માણસ 19મી સદીના જમાનામાં સેટ કરીને કહી રહ્યો છું.
અચ્છા, એટલે વાચક તરીકે આપણે એક સાથે બે સમયમાં હોઈએ છીએ. 1867નું વિક્ટોરિયન ઇંગ્લેન્ડ, પેલું લાઇમ રેજેસ નામનું દરિયાકાંઠાનું નગર.
હા, અને બીજું 1960નો દાયકો જ્યારે આ લખાઈ રહી હતી, જે સામાજિક અને જાતીય રીતે ભારે ઉથલપાથલનો સમય હતો. આ બેવડો દ્રષ્ટિકોણ જ એ જ આખી નવલકથાને અનોખો બનાવે છે.
બરાબર, અને એ સમયે એને સફળતા પણ ખૂબ મળી હતી, નહીં? વિવેચકોએ પણ વખાણી અને વેચાણ પણ સારું થયું.
ચોક્કસ, ફાઉલ્સ એક મોટા લેખક તરીકે સ્થાપિત થઈ ગયા આનાથી.
તો ચાલો આજે આ રસપ્રદ કૃતિના તાણાવાળા ઉપરી લઈએ. આપણી વાતચીત મુખ્યત્વે કથાનક પર રહેશે, પાત્રોની જે મનોવૈજ્ઞાનિક ઉથરપાથલ છે એના પર, સ્વતંત્રતા અને પસંદગી જેવા મુદ્દા ઉપર, સમાજ પર જે ટીકા છે, અને હા, પેલી એની ખાસ વાત, એકથી વધુ અંત. આપણે સમજવાની કોશિશ કરીશું કે ફાઉલ્સ આ બધા દ્વારા શું કહેવા માંગે છે. તો શરૂઆત ક્યાંથી થાય છે વાર્તાની?
વાર્તા આપણને લઈ જાય છે 1867ના લાઇમ રેજિસ, દરિયા કિનારે વસેલું નગર. એની એક ખાસ ઓળખ છે પેલી પથ્થરની લાંબી દિવાલ, ધ કોબ.
હા, જે દરિયાના તોફાન સામે રક્ષણ આપે છે.
બરાબર, અને આ વિસ્તાર અશ્મિભૂતો માટે પણ જાણીતો છે, જાણે પથ્થરોમાં જૂનો ઇતિહાસ સચવાયેલો પડ્યો હોય. અહીં આપણી મુલાકાત થાય છે ચાર્લ્સ સ્મિથસન સાથે.
ચાર્લ્સ સ્મિથસન એટલે એક લાક્ષણિક વિક્ટોરિયન સજ્જન લાગે છે વર્ણન પરથી.
હા, એવો જ છે. 65% સુખી, ભણેલો ગણેલો યુવાન, થોડો ધર્મ અને થોડું વિજ્ઞાન, એમ બેઉમાં માનનારો, અને શોખ તરીકે અશ્મિભૂત શાસ્ત્રનો અભ્યાસ કરે છે. ડાર્વિનના નવા વિચારોની અસર કદાચ એના પર દેખાવા માંડી છે.
અને એનું જીવન એકદમ ગોઠવાયેલું લાગે છે.
લગભગ એની સગાઈ થઈ ગઈ છે અર્નેસ્ટીના ફ્રીમન સાથે. સુંદર, પરંપરાગત વિચારોવાળી અને પૈસાદાર વ્યાપારીની દીકરી, બધું જ જાણે નક્કી કરેલા પાટા પર જ ચાલી રહ્યું છે.
પણ પછી કંઈક એવું બને છે જે આ ગોઠવાયેલા જીવનને ડગમગાવી દે છે.
એકદમ. એક દિવસ ચાર્લ્સ અને અર્નેસ્ટીના પેલા ધ કોબ પર ફરી રહ્યા છે, અને ત્યાં ચાર્લ્સની નજર પડે છે એક સ્ત્રી પર, દૂર ઉભેલી, એકલી, કાળા કપડામાં અને દરિયાના તોફાની મોજા સામે તાકી રહેલી. એના ચહેરા પર, એની મુદ્રામાં કંઈક અજીબ ઉદાસી અને રહસ્ય છે. આ સ્ત્રી એટલે સારા વુડ્રફ.
સારા વુડ્રફ, નામમાં જ કંઈક વજન લાગે છે. શરૂઆતમાં એના વિશે શું ખબર પડે છે આપણને?
સારા એક ગવર્નેસ છે, એટલે કે બાળકોને ભણાવે છે, પણ સ્થાનિક સમાજે એને લગભગ તરછોડી દીધી છે. લોકો એને ટ્રેજેડી કહે છે, અથવા તો વધુ ખરાબ રીતે ધ ફ્રેન્ચ લેફ્ટનન્ટ્સ વોર.
ઓ, એટલે કે ફ્રેન્ચ લેફ્ટનન્ટની રખાત.
હા, અફવા એવી છે કે કોઈ ફ્રેન્ચ નૌકા અધિકારી આવેલો, એણે સારાને પ્રેમમાં ફસાવી અને પછી છોડીને ચાલ્યો ગયો, એટલે સમાજની નજરમાં એ પતિત સ્ત્રી છે. અને આ જ વાત ચાર્લ્સના સુરક્ષિત, ગોઠવાયેલા વિશ્વ સામે એક મોટો પડકાર ઊભો કરે છે.
અને ચાર્લ્સ, જે થોડો વૈજ્ઞાનિક જિજ્ઞાસાવાળો છે, તે આ રહસ્ય ઉકેલવા તરફ ખેંચાય છે. પણ આ ફક્ત બુદ્ધિનો ખેલ નથી લાગતો, કદાચ કંઈક રોમેન્ટિક ભાવ પણ છે. અહીંથી જ સંઘર્ષ શરૂ થાય છે ને?
ચોક્કસ. આ મુલાકાત ચાર્લ્સ માટે એક અસ્તિત્વના સંકટની શરૂઆત છે. એ બે અલગ દુનિયા વચ્ચે ફસાય છે. એક બાજુ છે અર્નેસ્ટીના સુરક્ષા, સમાજની સ્વીકૃતિ, પરંપરા, ગોઠવાયેલું ભવિષ્ય, પણ એક પ્રકારનું કહીએ તો સોનેરી પિંજરું પણ છે. અને બીજી બાજુ છે સારા, જોખમ, રહસ્ય, સમાજનો બહિષ્કાર, અનિશ્ચિત ભવિષ્ય, પણ કદાચ એમાં વધુ પ્રામાણિક અને મુક્ત જીવનની શક્યતા છે.
એટલે ફાઉલ્સ અહીં મૂળભૂત પ્રશ્નો ઊભો કરે છે કે શું માણસ, સમાજ, ઇતિહાસ અને પોતાનું જે નક્કી થયેલું લાગે એ ભાગ્ય એના બંધનો તોડી શકે. વિક્ટોરિયન પ્રેમકથાના દેખાવ હેઠળ આ આધુનિક માણસની સ્વતંત્રતાની શોધ અને એની જવાબદારીની વાત છે. ચાર્લ્સે ડાર્વિનવાદ, પોતાના વર્ગનો દંભ અને સૌથી અઘરું, પોતાની પસંદગીના પરિણામોનો સામનો કરવો પડે છે. જાણે એક નવા સ્વનો જન્મ થઈ રહ્યો છે.
ચાર્લ્સનું પાત્ર પણ જુઓ, શરૂઆતમાં એ વિક્ટોરિયન મૂલ્યોને વળગેલો લાગે, પણ પેલો અશ્મિભૂત શાસ્ત્ર અને ડાર્વિનમાં રસ એ બતાવે છે કે એના મનમાં કંઈક ચાલી રહ્યું છે. સારા સાથેની મુલાકાતો એના આખા અસ્તિત્વને હલાવી નાખે છે. એ પોતાની જાતને પૂછવા માંડે છે, હું કોણ છું? ફક્ત એક મંગેતર? સજ્જન? મારા ધાર્મિક વિચારો સાચા છે? વિજ્ઞાન જે કહે છે એ પૂરતું છે?
અને સારા, એ તો આખી નવલકથાનું કેન્દ્ર છે અને સૌથી જટિલ પાત્ર પણ. બહારથી એક લાચાર ભોગ બનેલી સ્ત્રી દેખાય છે,
પણ ફાઉલ્સ ધીમે આપણને બતાવે છે કે એ અત્યંત બુદ્ધિશાળી છે, પોતાની સ્થિતિથી પૂરેપૂરી વાકેફ છે અને કદાચ પોતાની આ પરિસ્થિતિનો ઉપયોગ પણ કરી રહી છે. એ કોઈ નિષ્ક્રિય પીડિતા નથી. એ પોતાની પતિત સ્ત્રીની છબીને જ પોતાની આઝાદી માટે હથિયાર બનાવે છે.
ખૂબ રસપ્રદ. એટલે એ સમયની સ્ત્રીઓ માટે જે નક્કી કરેલી ભૂમિકાઓ હતી, પત્ની, માતા, પવિત્ર કુંવારી, એ બધાને એ પડકારે છે. એને એક પ્રકારની પ્રોટો ફેમિનિસ્ટ કહી શકાય?
હા, બિલકુલ. એનો ધ્યેય પ્રેમ કે લગ્ન નથી. એનો ધ્યેય છે સ્વાયત્તતા, પોતાની શરતો પર જીવવું. એ ચાર્લ્સને અને આપણને પણ સમજવા મજબૂર કરે છે કે એ કોઈ સમસ્યા નથી જેને ઉકેલવાની છે, કે કોઈ વસ્તુ નથી જેને બચાવવાની છે. એ પોતાની ઈચ્છા અને યોજનાઓ ધરાવતી સ્વતંત્ર વ્યક્તિ છે.
તો પછી અર્નેસ્ટિનાનું પાત્ર એની સરખામણીમાં એ કેવી છે?
અર્નેસ્ટિના એ જાણે વિક્ટોરિયન સ્ત્રીત્વનો આદર્શ છે. સુંદર, નાજુક, નિર્દોષ દેખાતી, સમાજના નિયમોનું પાલન કરનારી, પેલી ઘરની દેવદૂત જેવી. એની ઓળખ બસ ભાવિ પત્ની અને માતા તરીકે જ છે.
ક્યારેક થોડી છીછરી કે માલિકી ભાવવાળી પણ લાગે.
હા, લાગે. પણ ફાઉલ્સ એના પ્રત્યે પણ થોડી સહાનુભૂતિ રાખે છે. એ બતાવે છે કે અર્નેસ્ટિના પણ એ જ દબાવનારી સમાજ વ્યવસ્થાની પેદાશ છે જે સ્ત્રીઓની બુદ્ધિ અને લાગણીઓને સીમિત કરી દે છે. એની વાર્તા દુઃખદ છે, કારણ કે ચાર્લ્સ જ્યારે પોતાની સ્વતંત્રતા શોધે છે ત્યારે એનો ભોગ અર્નેસ્ટિના બને છે. એ જાણે ભૂતકાળ છે જેને છોડીને ચાર્લ્સ આગળ વધી શકે.
અને આ બધા પાત્રોની સાથે લેખક પોતે, એટલે કે કથાકાર, પણ વારંવાર વાર્તામાં આવે છે. આ પણ ફાઉલ્સની એક ખાસિયત છે, નહીં?
હા, બહુ મોટી ખાસિયત. આ 20મી સદીનો કથાકાર વારંવાર વિક્ટોરિયન વાર્તાના પ્રવાહમાં વિક્ષેપ પાડે છે. એ સીધો વાચક જોડે વાત કરવા માંડે છે, પાત્રોના મનોભાવોનો આધુનિક મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ વિશ્લેષણ કરે, ઇતિહાસ સમજાવે અને ક્યારેક તો વાર્તા લખવાની પ્રક્રિયા પર જ ટિપ્પણી કરે.
એટલે સર્વજ્ઞ હોવાનો દાવો કરે છે, પણ પાછું એમ પણ કહે છે કે પાત્રો સ્વતંત્ર છે.
બરાબર. કહે છે કે પાત્રો સ્વતંત્ર છે, એ એમને કાબૂમાં નથી રાખી શકતો. આ જ તો મેટાફિક્શન છે, વાર્તા જે પોતાની રચના વિશે જાગૃત છે અને અંતે પેલા એકથી વધુ અંત આપીને એ અર્થઘટનની જવાબદારી આપણા પર, વાચકો પર નાખી દે છે. ચાલો હવે જોઈએ કે વાર્તા આગળ કેમ વધે છે.
હા, તો કથાનો પહેલો ભાગ તો લાઇમ રેજિસમાં ચાલે છે. ચાર્લ્સ અને સારાની પહેલી મુલાકાત પછી તેઓ અંડરક્લિફ નામની જગ્યાએ મળવાનું શરૂ કરે છે. આ એક જંગલી જેવો નગરની હદની બહારનો વિસ્તાર છે,
જાણે સમાજના નિયમોથી મુક્ત એક અલગ જ દુનિયા. આ મુલાકાતોમાં સારા ધીમે ધીમે ચાર્લ્સને પોતાની દુઃખભરી કહાણી કહે છે, અથવા તો કહાણીનું એવું રૂપ જે એ કહેવા માંગે છે. એ ચાર્લ્સને અશ્મિઓ ભેટ આપે છે, જાણે કોઈ ઊંડા છુપાયેલા ભૂતકાળના પ્રતીક. ફ્રેન્ચ લેફ્ટનન્ટવાળી વાત કરે છે.
અને આ બધું ચાર્લ્સના મનમાં ભારે ઉથલપાથલ મચાવે છે. એનો મિત્ર ડોક્ટર ગ્રોગન તો એને જ સાદી સલાહ આપે છે, નહીં?
હા, ગ્રોગન કહે છે કે આ બધું મેલનકોલિયા છે, એક માનસિક સ્થિતિ. અને ચાર્લ્સને સારાથી દૂર રહેવા સમજાવે છે. પણ ચાર્લ્સને લાગે છે કે આ વાત તર્કથી પર છે, કંઈક અસ્તિત્વ સાથે જોડાયેલી છે. અર્નેસ્ટિના સાથેનું ભવિષ્ય હવે એને સાંકડું લાગવા માંડ્યું છે.
અને પછી આવે છે પેલો નિર્ણાયક વળાંક, પોઈન્ટ ઓફ નો રિટર્ન.
બરાબર. સારાને એની નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે. એ ચાર્લ્સને છેલ્લી વાર મળવા બોલાવે છે અને આ મુલાકાત પછી ચાર્લ્સ આવેશમાં આવીને સારા માટેની લાગણીમાં તણાઈને એક મોટું પગલું ભરી લે છે. એ અર્નેસ્ટિના સાથે સગાઈ તોડી નાખે છે,
જે તે સમયના સમાજમાં તો બહુ મોટી વાત કહેવાય,
સામાજિક આત્મહત્યા જેવું જ. એણે પોતાની બદનામી સ્વીકારતો એક કાગળ પણ સહી કરવો પડે છે. એની પ્રતિષ્ઠા ખતમ. એણે સારા માટે કે સારાના વિચાર માટે બધું દાવ પર લગાવી દીધું છે. હવે એ સારાને મળવા એક્સેટર શહેર જાય છે.
એક્સેટરમાં શું થાય છે? શું ત્યાં એમને એમની મંઝિલ મળે છે?
શારીરિક સંબંધ બંધાય છે. ચાર્લ્સ માટે કદાચ આ એની રોમેન્ટિક શોધની પરાકાષ્ઠા છે, પણ સારા માટે કદાચ એની પોતાની મુક્તિની યોજનાનો એક ભાગ. કારણ કે નવાઈની વાત એ છે કે આ રાત પછી તરત જ સારા ફરી ગાયબ થઈ જાય છે, ફક્ત એક નાનકડી અસ્પષ્ટ ચિઠ્ઠી મૂકીને.
શું વાત કરો છો? આ તો ચાર્લ્સ માટે બહુ મોટો ઝટકો હશે. જેના માટે બધું છોડ્યું એ જ છોડીને જતી રહી?
બિલકુલ. ચાર્લ્સ ભાંગી પડે છે. ત્યજાયેલો, એકલો, દિશાહીન, એની સામાજિક ઓળખ, એનો હેતુ, બધું જ જતું રહ્યું. અહીંથી એના અસલી અસ્તિત્વવાદી શિક્ષણની શરૂઆત થાય છે. હવે કોઈ તૈયાર રસ્તો નથી. એણે જાતે જ પોતાના અસ્તિત્વનો અર્થ શોધવાનો છે. આ એક લાંબી, કદાચ પીડાદાયક, પણ સ્વશોધની યાત્રા છે.
આ યાત્રા એને ક્યાં લઈ જાય છે અને સારાનું શું થાય છે એ ખબર પડે છે?
લગભગ 2 વર્ષ વીતી જાય છે. ચાર્લ્સ યુરોપ અને અમેરિકામાં ભટકતો રહે છે. કદાચ સારાને શોધે છે, કદાચ પોતાની જાતને. એ વધુ અનુભવી બન્યો છે, પણ થોડો કડવો, દુનિયાથી ઉદાસ પણ થઈ ગયો છે. અને પછી છેવટે એને લંડનમાં સારાના સમાચાર મળે છે.
ઓહ, ક્યાં મળે છે?
એને પ્રખ્યાત ચિત્રકાર દાંતે ગેબ્રિયલ રોસેટીના કલાત્મક વર્તુળમાં જુએ છે. પણ એ કોઈ લાચાર પતિત સ્ત્રી તરીકે નહીં, એક આત્મવિશ્વાસુ સ્વતંત્ર સ્ત્રી તરીકે, કદાચ રોસેટીની સહાયક કે મોડલ તરીકે એણે પોતાની જગ્યા બનાવી લીધી છે.
અને અહીંથી નવલકથા એનો સૌથી જાણીતો દાવ રમે છે, પેલા બહુવિધ અંતો. હવે વાત રસપ્રદ બને છે.
હા, હવે કથાકાર ફરી સ્ટેજ પર આવે છે, જાણે નાટકનો સૂત્રધાર, અને કહે છે કે હવે આગળ શું થયું એના 2 કે કદાચ 3 રસ્તા છે. પહેલો અંત એ રજૂ કરે છે જે એકદમ પરંપરાગત વિક્ટોરિયન નવલકથા જેવો છે,
એટલે કે સુખદ અંત.
હા, ચાર્લ્સને ખબર પડે છે કે સારાને એનાથી એક બાળક છે. બંને મળે છે, સમાધાન થાય છે, પ્રેમની પુષ્ટિ થાય છે, અને તેઓ એક પરિવાર તરીકે ભવિષ્યનો સામનો કરવા તૈયાર થાય છે. બધું બરાબર ગોઠવાઈ જાય.
વાહ, સરસ, સુઘડ અંત. પણ ફોલ્સ અહીં રોકાતા નથી.
ના, બિલકુલ નહીં. કથાકાર તરત જ કહે છે કે આ તો ખાલી એક દીવા સ્વપ્ન છે. આ અંત પાત્રોની જટિલતા સાથે ન્યાય નથી કરતો. પછી એ જાણે સમયને રિવાઇન્ડ કરે છે અને એ જ મળવાના દૃશ્યને ફરીથી અલગ રીતે રજૂ કરે છે. કથાકાર તો મજાકમાં એમ પણ કહે છે કે એ સિક્કો ઉછાળીને નક્કી કરે છે કે કયો અંત બતાવવો.
અચ્છા.
અને આ બીજા અંતમાં, જે મોટાભાગના લોકો મુખ્ય અંત ગણે છે, એમાં સારા ચાર્લ્સ સામે એક કડવું સત્ય ખોલે છે.
શું સત્ય?
સારા કબૂલ કરે છે કે એણે ક્યારે ફ્રેન્ચ લેફ્ટનન્ટને પ્રેમ કર્યો જ નહોતો. એ આખી વાર્તા એણે પોતે ઘડી હતી. શા માટે? કારણ કે એને વિક્ટોરિયન સમાજમાં એક ગવર્નેસ તરીકેનું બંધિયાર અને અપમાનજનક ભવિષ્ય નહોતું જોઈતું. એમાંથી છટકવા માટે
એટલે એણે ચાર્લ્સનો ઉપયોગ કર્યો.
હા, એની સહાનુભૂતિ, એનો પ્રેમ, આ બધું એણે પોતાની આઝાદી સુધી પહોંચવા માટે એક સાધન તરીકે વાપર્યું. એ સ્પષ્ટ કહે છે કે હવે એને ચાર્લ્સની જરૂર નથી. એ એકલી અને સ્વતંત્ર રહેવા માંગે છે. એ પોતાની કિસ્મતની માલિક બની ગઈ છે.
બાપરે, આ તો ચાર્લ્સ માટે બહુ જ આઘાતજનક હશે. એનું શું થાય છે પછી?
એ ભાંગી પડેલો, છેતરાયેલો, ફરી એકવાર એકલો. કોઈ સહેલો જવાબ નહીં, કોઈ રોમેન્ટિક સમાધાન નહીં. નવલકથાના અંતે એ લંડનના ચેલ્સી વિસ્તારમાં નદી કિનારે ઊભો છે અને પેલા અણમાપ્યા, ખારા, અજાણ્યા સમુદ્ર તરફ જોઈ રહ્યો છે.
અનપ્લમ્બ્ડ સોલ્ટ એસ્ટ્રેન્જિંગ સી.
હા, આ સમુદ્ર જાણે પેલી વિશાળ, અનિશ્ચિત, કદાચ ડરાવણી,
પણ અંતે તો પ્રામાણિક એવી અસ્તિત્વવાદી સ્વતંત્રતાનું પ્રતીક છે, જેને સ્વીકાર્યા વગર હવે ચાર્લ્સ પાસે છૂટકો નથી. આ અંત ભલે દુઃખદ લાગે પણ એ નવલકથાના મૂળ વિચાર સાથે સુસંગત છે. વ્યક્તિની પસંદગીનું મહત્વ અને આધુનિક સ્વતંત્ર સ્વનો પીડાદાયક પણ જરૂરી જન્મ.
તો આ આખી જટિલ રચના અને જુદા જુદા અંતો, એની પાછળના મુખ્ય વિચારો કયા છે? મને લાગે છે સૌથી વધુ ભાર સ્વતંત્રતા અને અસ્તિત્વવાદ પર છે. પેલો સાર્ત્ર કહે છે ને, અસ્તિત્વ સાર પહેલા આવે છે. આપણે પહેલા હોઈએ છીએ, પછી આપણી પસંદગીઓથી આપણી ઓળખ બનાવીએ છીએ. ચાર્લ્સને આ પસંદગી કરવી પડે છે, જ્યારે સારા તો જાણે શરૂઆતથી જ પોતાની ઓળખ ઘડવામાં લાગેલી છે.
બરાબર. અને ફાઉલ્સ એ પણ બતાવે છે કે સાચી સ્વતંત્રતા એટલે શું. એ સમાજ અને ભાગ્યના તૈયાર રસ્તાઓ છોડીને અનિશ્ચિતતા અને એકલતાને અપનાવવાની પસંદગી છે. પીડાદાયક છે પણ મુક્તિદાયક પણ છે. સહેલી નથી પણ જરૂરી છે. પેલી કહેવત જેવું, પોતાના ઘડવૈયા પોતે.
અને આની સાથે જ વિક્ટોરિયન સમાજની ટીકા પણ છે. એ સમયનો દંભ, જાતીયતા વિશે, વર્ગભેદ, લિંગભેદ, કડક સામાજિક નિયમો, પિતૃસત્તા, આ બધા પર ફાઉલ્સ કટાક્ષ કરે છે. ચાર્લ્સનો બળવો અને સારાહના કામો એ આ દંભી સિસ્ટમ સામે જાણે પડકાર છે.
અને એના પરથી આપણે નારીવાદ અને સ્ત્રીની પોતાની પસંદગી કરવાની શક્તિ, ફિમેલ એજન્સી, ના મુદ્દા પર આવીએ છીએ. સારા એક બહુ જ સશક્ત પાત્ર છે. એ પોતાના નસીબને પોતાના હાથમાં લેવા લડે છે. એની અને અર્નેસ્ટિનાની સરખામણી કરો તો ખ્યાલ આવે કે તે સમયે સ્ત્રીઓ પર કેવી મર્યાદાઓ હતી. સારા છેલ્લે ચાર્લ્સને જે ના પાડે છે એ એની સ્વાયત્તતાની જાણે ક્રાંતિકારી જાહેરાત છે. મારે પૂર્ણ થવા માટે કોઈ પુરુષની જરૂર નથી.
પણ અહીં એક સવાલ એ પણ થાય કે શું સારાહ પોતાની આઝાદી બીજાના ભોગે મેળવે છે? એ નૈતિક રીતે બરાબર કહેવાય?
અને ફાઉલ્સ આ સવાલનો જવાબ આપણને નથી આપતા. એ સારાને દેવી નથી બનાવતા, એની જટિલતા બતાવે છે. એ એક જ સમયે પ્રેરણા પણ આપે છે અને પરેશાન પણ કરે છે. આ જ તો નવલકથાની ખૂબી છે. એ સહેલા જવાબોથી દૂર ભાગે છે.
પેલો મેટાફિક્શનનો મુદ્દો પણ મહત્વનો છે. કથાકાર વારંવાર આવે છે, જુદા જુદા અંત આપે છે. આ બધું આપણને યાદ કરાવે છે કે આપણે એક વાર્તા વાંચી રહ્યા છીએ. એ લેખકની સત્તા પર સવાલ ઊભા કરે છે. વાસ્તવિકતા શું અને કલ્પના શું, ઇતિહાસને કેવી રીતે રજૂ કરાય છે, પાત્રોની સ્વતંત્રતાની વાત, કથાકાર એમને કોઈ એક અંતમાં બાંધી નથી દેતો એમાં પણ દેખાય છે.
અને છેલ્લે વિજ્ઞાન, ઇતિહાસ અને પ્રગતિનો વિચાર. ડાર્વિનનો સિદ્ધાંત પડછાયાની જેમ ફેલાયેલો છે. ચાર્લ્સનો અશ્મિઓનો અભ્યાસ જાણે ભૂતકાળ ખોદીને સત્ય શોધવાનો પ્રયત્ન છે. એ એક નવી, વધુ અનિશ્ચિત દુનિયા બતાવે છે, જ્યાં ભગવાનની યોજના નહીં પણ સંયોગ, સંઘર્ષ, ઉત્ક્રાંતિ મહત્વના છે. નવલકથામાં જાણે વૈજ્ઞાનિક ક્રાંતિ, સામાજિક ક્રાંતિ 1960નો દાયકો અને વ્યક્તિગત ક્રાંતિ, ચાર્લ્સ, સારા, બધું સમાંતર ચાલે છે.
આ આટલા બધા ગહન વિષયોને ફાઉલ્સ જે રીતે રજૂ કરે છે એ શૈલી પણ કમાલની છે. ખાસ કરીને પેલો કથાકારનો અવાજ, એક સાથે 19મી સદીનો જાણકાર અને 20મી સદીનો ટીકાકાર.
હા, એ સર્વજ્ઞ લાગે પણ વારંવાર ચોથી દિવાલ તોડીને સીધો આપણી જોડે વાત કરે. એનાથી ભૂતકાળ અને વર્તમાન વચ્ચે એક જીવંત સંવાદ રચાય છે. અને પેલા બહુવિધ અંતો, એ આપણી વાર્તા પાસેથી એક જ સાચા અંતની અપેક્ષાને તોડી નાખે છે. જાણે કહે છે કે જીવનમાં, ઇતિહાસમાં, વાર્તાઓમાં હંમેશા એક જ અંત નથી હોતો. અર્થ તારવવાની જવાબદારી, પસંદગી એ વાચકની છે.
ફાઉલ્સે પેસ્ટિશનો પણ ઉપયોગ કર્યો છે નહીં? મતલબ કે વિક્ટોરિયન લેખકોની શૈલીની નકલ કરવી, પણ એમાં આધુનિક વિચારો ભેળવીને. જાણે એમને માન પણ આપે છે અને ટીકા પણ કરે છે.
બરાબર. અને પ્રતીકો પણ બહુ સૂચક છે. ધ કોબ, સભ્યતા અને પ્રકૃતિની જંગલી તાકાત વચ્ચેની હદ. અશ્મિઓ, દબાયેલો ભૂતકાળ. ઉત્ક્રાંતિ, છુપાયેલા સત્યો. અને ધ અંડરક્લિફ, એ સીમાઓની બહારની જગ્યા, નિયમોથી મુક્ત, જોખમી પણ સ્વતંત્ર ભૂમિ, જ્યાં ચાર્લ્સ સારાનો સંબંધ વિકસે છે.
વાંચક પ્રેમ કથા છે, બીજી બાજુ એક બૌદ્ધિક કોયડો. પાત્રો સાથે આપણે જોડાઈએ છીએ, પણ સાથે સાથે એમના કામો અને ઈરાદાઓનું વિશ્લેષણ પણ કરવા લાગીએ છીએ.
અને છેલ્લે કોઈ સહેલું સમાધાન મળતું નથી. એક ઊંડી અસ્પષ્ટતા રહી જાય છે. સારા કોણ હતી? એક ચાલાક ખેલાડી કે પોતાના સમયથી આગળની નાયિકા? ચાર્લ્સનો અંત શું છે? હાર કે આત્મજ્ઞાન? આ સવાલો મનમાં રમ્યા કરે છે.
એ આપણને આપણી પોતાની જિંદગીની વાર્તાઓ, સમાજ આપણી પાસે શું અપેક્ષા રાખે છે અને સ્વતંત્રતાનો સાચો મતલબ શું એ બધું વિચારવા પ્રેરે છે. ઇતિહાસને ફક્ત ભૂતકાળની ઘટનાઓ તરીકે નહીં પણ વર્તમાન દ્વારા સતત લખાતી અને ફરી લખાતી વાર્તા તરીકે જોવામાં મદદ કરે છે.
ખરેખર આ નવલકથાની શક્તિ એ જ છે કે એ ઐતિહાસિક વાતાવરણનો ઉપયોગ કરીને અત્યંત આધુનિક અને કાયમ એક્ચ્યુઅલ એવા સવાલો પૂછે છે. વિક્ટોરિયન બંધનો દ્વારા એ આજના માણસના અસ્તિત્વના સંઘર્ષો અને પસંદગીની મુશ્કેલીઓને બતાવે છે.
અને અંતે એ આપણને પૂછે છે, શું આપણે આપણી વાર્તાના ફક્ત પાત્રો છીએ કે પછી તેના લેખક બનવાની હિંમત રાખી શકીએ, ભલે એનો અંત અનિશ્ચિત કેમ ન હોય.
આ કૃતિ આપણને શીખવે છે કે જીવનની વાર્તા કદાચ પહેલાથી લખાયેલી નથી હોતી અને સાચી આઝાદી એ અનિશ્ચિતતાને અપનાવીને આપણો પોતાનો રસ્તો બનાવવામાં છે. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.